वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तममुदा धर्मनन्दनमहं विचिन्तये स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजानन्द कृष्णोऽस्तु मे हृदि कृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवान् की जय श्री हरे कृष्ण महाराज की जय श्री लक्ष्मीनारायण देव की जय श्री धर्म भक्ति वासुदेव की जय श्री रणछोड़राय की जय श्री वृंदावन विहारी लाल की जय श्री गोपीनाथ जी महाराज की जय श्री मदन मोहन जी महाराज की जय श्री नर नारायण देव श्री राधारमण देव श्री रामचंद्र भगवान श्री कृष्ण कन्हैया लाल की जय श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव ओम नमः पार्वती पतये हर हर महादेव।
वड़तालवासी परात्पर पूर्ण पुरुषोत्तम अपना सौना अतिवाला इष्टदेव श्री हरिकृष्ण महाराज तथा लक्ष्मीनारायण आदिक देवो अने वड़तालवासी तमाम संतगण भगवान स्वामीनारायणे धरती ऊपर पधारी स्वहस्ते सर्व कोई नू भलू करवा आत्यंतिक श्रेय माटे पोताना हाथे आज वड़ताल मा आसामे देखाता हरिमंडप मा विक्रम संवत 1882 मा वसंत पंचमी शिक्षापत्री नामना अति उत्तम ग्रंथनी रचना करी छे। ये ग्रंथ ने 250 वर्ष पूरा थया ए निमित्ते शिक्षापत्री शतामत महोत्सव वड़ताल टेम्पल बोर्डे भव्यतापूर्वक उजवानु निर्धार्यु। પડતાલના કોઠારી પૂજ્યપાદ બાપુ સ્વામી તથા સેક્રેટરી પૂજ્યપાદ શાસ્ત્રી નવતમ સ્વામી તથા કમિટી બોર્ડના સભ્યો જેઓએ અનેક આત્માઓના હિત માટે શિક્ષાપત્રની કથા વડતાલમાં જ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે યોજી અને ભગવાન સ્વામિનારાયણને સ્વામિનારાયણના આશ્રિતોને રાજી કરવાનું આ ઉત્તમ કાર્ય કર્યું તે ખરેખર પ્રશંસનીય અને આદરણીય છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી તથા પૂજ્ય અખંડ ભજનાનંદી અથાણાવાળા સ્વામી તથા અન્ય સર્વે કોઈ વહાલા સંતોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, સર્વ હરિભક્તોને પણ ભાવથી જય સ્વામિનારાયણ. પહેલી વાત તો એ કે શિક્ષાપત્રીની કથા મેં ક્યારેય કરી નથી. ભણતા હતા શિક્ષાપત્રી અમે પૂજ્યપાદ શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી ખાનદેશી પાસે, તે બદલ આજ શાસ્ત્રી સ્વામીને પણ ગુરુ તરીકે વંદન, જેમની ઉપસ્થિતિ નથી. પરંતુ ભગવાન અને ભગવાનના તમામ મુક્તો સદા આપણી સાથે જ હોય છે, તો સર્વે સંતો ભક્તોને ખૂબ ભાવથી વંદન. આનંદ એ વાતનો છે કે ભગવાન સ્વામિનારાયણે જે જગ્યાએ બેસીને શિક્ષાપત્રી લખી છે, એ સ્થાનમાં બેસીને શિક્ષાપત્રી ગ્રંથને ગાવાનો, ભગવાને જે મંત્રોને ઉત્પન્ન કર્યા, જેના ઋષિ સ્વયં ભગવાન છે, એવા મંત્રો શિક્ષાપત્રીના ગાવા બોલવા ચરચવાનો ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં જ લક્ષ્મીનારાયણ દેવને ખોળે જ અવસર આપ્યો. ભલે આવા પવિત્ર સંત સમુદાયની વચ્ચે ભગવાનના મંત્રોને ગાવાનો શુભ અવસર જે મળ્યો તે બદલ હૃદયમાં ખૂબ ખૂબ આનંદ થાય છે. પૂજ્ય બાપુ સ્વામી, નવતમ સ્વામી, ટ્રસ્ટી બોર્ડ, તમામ સંતો હરિભક્તોનો હું આભારી છું. જીવનમાં ભગવાનની ભક્તિ મળે એ બહુ મોટી વાત છે. ભગવાનની સેવા મળે, સત્સંગની સેવા મળે એ ખૂબ જ મોટી વાત છે. કારણ કે ભગવાને વચનાવર્તમાં લખ્યું છે કે ભગવાન તથા ભગવાનના સાધુની સેવા એ થોડા પુણ્યવાળાને મળતી નથી. તો આ ઉત્તમ જે સત્સંગની સેવા કરવાનો જે મને મોકો પૂજ્ય બાપુ સ્વામી, નવતમ સ્વામી બોર્ડે, તમામ સંતોએ આપ્યો, એ બદલ હું તેઓનો ખૂબ ખૂબ આભારી છું. બીજી વાત કે શિક્ષાપત્રી ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણનો લખેલો ગ્રંથ છે. આ ગ્રંથ ઉપર મારે તો જોકે કશું બોલવાનું નથી, પરંતુ આ ગ્રંથો ઉપર ઘણા બધા વિદ્વાન સાધુ પુરુષોએ, ચિંતકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. તે વિચારો પણ આપણે પૂરા સમજી શકીએ એવી સામર્થ્ય કે શક્તિ ધરાવતા નથી, પરંતુ એમાંથી જે કાંઈ મારી મતિ અનુસારે હું સમજ્યો હોઉં, સમજાતું હોય એવી રીતનું મારાથી રજૂ કરાશે, એમાં કાંઈ ભૂલ આવે, ક્ષતિ આવે તો ભગવાન સ્વામિનારાયણ તથા આપ વિદ્વાન સંતો એને ક્ષમ્ય ગણજો. કારણ કે શિક્ષાપત્રીની કથા કરવી એ મોટામાં મોટી કસોટી છે, અને એ કસોટીએ હું જ્યારે ચડ્યો જ છું ત્યારે સૌ પ્રથમ આપ સૌની બે હાથ જોડીને માફી પહેલા માગી લઉં છું. કારણ કે આમાં કોઈ વિષય બાકી નથી વર્ણવવાનો, અનેક વિષયોની વાતો છે, ધર્મની વાતો છે, જ્ઞાનની વાતો છે, ભક્તિની વાત છે, વૈરાગ્યની, ભગવાનના સ્વરૂપની, ધામની, મુક્તિની, તદુપરાંત અનેકવિધ નાના મોટા સંપ્રદાયના દરેક અંગોના ધર્મોની આમાં ચર્ચાઓ છે. હવે આ બધી ચર્ચાઓમાં બધાયનું આપણે કશું કાંઈ જાણતા હોઈએ નહીં. શાસ્ત્રમાં તો અનેક પ્રકારની વાતો ને અનેક પ્રકારના પ્રમાણો છે. સદાનંદ સ્વામી અર્થ દીપિકામાં, પછી હેતુ નામની ટીકામાં સુકાનંદ સ્વામીએ, તથા શિક્ષાપત્રી ભાષ્યમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે, અને ભાષ્યની ટીકામાં આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજે, તદઉપરાંત બીજા ઘણાય સંતોએ આમાં વિચારો પ્રગટ કર્યા છે પોતપોતાના. તો વહાલા ભક્તો, એ વિચારોમાંથી મારે ને તમારે જેટલું આપણને યોગ્ય અને અનુકૂળ લાગતું હોય ભગવાનના આશય મુજબનું તે સ્વીકારણીય છે, અન્ય સહ્ય ગણવું. કારણ કે શિક્ષાપત્રી જેવો ગ્રંથ છે એમાં ઘણાએ પોતપોતાના વિચારો પોતપોતાની રીતે પોતાને જે કંઈ અનુભવાતું હોય, સમજાતું હોય એ રીતે બતાવ્યા છે. હવે સૌ પ્રથમ ભાષ્યકારે શિક્ષાપત્રી હાર્દ લખ્યું છે. જે શિક્ષાપત્રી હાર્દનું ગુર્જર અનુવાદ શાસ્ત્રી હરજીવનદાસજી સ્વામીએ કર્યું છે, એ શિક્ષાપત્રી હાર્દ મારી દૃષ્ટિએ શિક્ષાપત્રીને વાંચતા વિચારતા પહેલા સમજવું બહુ આવશ્યક છે. અને આ વિદ્વાન પુરુષોએ શિક્ષાપત્રી હાર્દ એટલું બધું સરસ સમજાવ્યું છે, એમાંથી આખું નહીં પણ થોડુંક સૌ પ્રથમ સમજી લઈએ, પછી શિક્ષાપત્રી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીશું. શિક્ષાપત્રીનું હાર્દ યાને કે તાત્પર્ય, શિક્ષાપત્રીનું હૃદય, શિક્ષાપત્રીનો પ્રાણ શું છે એ બાબત ઉપર અતિ સુંદર શિક્ષાપત્રીના ચિંતકોએ પ્રકાશ પાડ્યો છે. મોટાભાગના માણસો શિક્ષાપત્રી વાંચે છે, એમાં નાની સ્થિતિ, મધ્યમ સ્થિતિ કે ઉત્તમ સ્થિતિના પ્રાથમિક હરિ ભક્તો કે જેઓ મધ્ય સાધનામાં હોય કે જેઓની સાધના પૂરી થઈ હોય, મુક્તિ કક્ષાને પામ્યા હોય, એવા બધાએ વાંચે. તદઉપરાંત જે લોકો બહુ આધ્યાત્મિક માર્ગને ન માનતા હોય એવા સમાજના બુદ્ધિશાળી માણસો પણ શિક્ષાપત્રીને વાંચે, યોગ્ય લાગે એવું વર્તનમાં મૂકે. પણ ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રી લખવા પાછળનો અતિશય મેન મુખ્ય હેતુ શું છે, શિક્ષાપત્રીનો પ્રાણ ક્યાં છે, એ જેવું વિદ્વાન ભગવાનના મુક્ત કક્ષાના સંતોને સમજાય એવું બીજાને ન સમજાય, એટલા માટે એ સંતોએ આપણા ઉપર કૃપા કરીને શિક્ષાપત્રી ભાષ્યની ભૂમિકામાં જ શિક્ષાપત્રી હાર્દ નામનો વિષય પરમહાર્દ કરીને આપ્યો છે. એનો સાર તમારી આગળ રજૂ કરું છું વાલા ભક્તો. પ્રથમ તો એમાં ભગવાન સ્વામિનારાયણનું ટૂંકું જીવન ચરિત્ર આપ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ્યા, વન વિચરણ કર્યું, પછી ભગવાન લોજ પધાર્યા, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા, ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સંભાળી, જેઓએ 500 પરમહંસ કર્યા, જેઓએ મંદિરો કર્યા વગેરે વગેરે, ભગવાને આ કાર્ય કર્યું. અને એ પરમાત્માએ બહુજન હિતાય 212 શ્લોકવાળી અતિ ઉત્તમ શિક્ષાપત્રી વર્તાલમાં હરિમંડપમાં બેસીને લખી છે. આવું પરમાત્માનું થોડું જીવનચરિત્ર બતાવી અને પછી શિક્ષાપત્રીનું હાર્દ લખ્યું છે. ઘણા માણસો શિક્ષાપત્રીને વાંચીને કેવળ એવું સમજે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ માણસ આ લોક અને પરલોકમાં દુઃખી ન થાય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો અને વ્યવહારિક કોઈ દુઃખ આવવાનું હોય તો ના આવે, શિક્ષાપત્રીની આજ્ઞા પાળે તો એને પાપ ના લાગે, પુણ્ય થાય, શિક્ષાપત્રી પ્રમાણે રહેવાથી સાજા રહેવાય, શિક્ષાપત્રી પાળવાથી આ લોકમાં આપણી આબરૂ રહે, શિક્ષાપત્રી પાળવાથી આપણે સંપત્તિવાળા થઈએ, પૈસાવાળા થઈએ, શિક્ષાપત્રી પાળવાથી આપણને આ લાભ મળે, આ લાભ મળે, આ લાભ મળે, એમ અનેક અનેક માણસોએ વિચારધારા પોતપોતાની મેળે નક્કી કરી હોય છે. પણ શિક્ષાપત્રી પડાવીને મુમુક્ષુ આત્માઓ પાસેથી ભગવાન સ્વામિનારાયણ જે અપેક્ષા રાખે છે કે મારે શિક્ષાપત્રી પાળનારને આ વસ્તુ આપવી છે, એ મેન બાબત શું છે, ત્યાં શિક્ષાપત્રીનું હાર્દ સમાયેલું છે. અને એટલા ખાતર શિક્ષાપત્રીના ચિંતકોએ સ્પષ્ટ કહ્યું કે શિક્ષાપત્રીનું હાર્દ એ નિવૃત્તિ ધર્મમાં છે, પ્રવૃત્તિ ધર્મમાં નથી. હવે સવાલ ઊભો થશે, નિવૃત્તિ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ શું? જો કે એની તો બહુ લાંબી મોટી ચર્ચાઓ છે, પરંતુ નિવૃત્તિ ધર્મ એટલે કે ભાગવત ધર્મ, ભાગવત ધર્મ અને ભક્તિ બે અલગ નથી એમ સ્વયં ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અંત્યના 21માં સ્પષ્ટતા કરી છે કે ભાગવત ધર્મ કહો કે ભક્તિ કહો એ બંને એક જ છે. એટલે સ્પષ્ટ થયું કે નિવૃત્તિ ધર્મ, ભાગવત ધર્મ યાને કે ભક્તિ આ શિક્ષાપત્રીનું હાર્દ છે, હૃદય. કારણ એનું એ છે કે વેદ વિધિ બોધિત અર્થો એટલે કે પુત્ર, પશ્વાદી, ઐહિક ફળ આ લોક સંબંધી અને સ્વર્ગાદિ પારલૌકિક ફળ, સ્વર્ગ વગેરે મળે એ પરલોકવાળું ફળ ગણાય, એ બંને ફળથી જે આપણને પાછા વાળે એને ભાગવત ધર્મ કહેવાય અને કેવળ ભગવાનમાં જોડે, ભગવાનની અખંડ સ્મૃતિ કરી આપે અને તત્ હેતુ અતિશય ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન કરી આપે અને એ પ્રેમમૂલક જે ક્રિયાઓ થાય ભગવાનને અર્થે જ એને ભાગવત ધર્મ કહેવાય. કે જે ક્રિયાઓ ભગવાનને અર્થે કરાતા, પ્રેમમાંથી કરાતા અને એ ક્રિયા દ્વારા જ પરાપ્રેમ પ્રગટ થતા, ભગવાનની સાથે આત્માની વૃત્તિઓ અખંડ જોડાતા, એ અખંડ ભક્તિ દ્વારા જીવ આત્યંતિક શ્રેયને પામે, આ જ હેતુથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે. અન્ય કોઈ ગમે તે હેતુ સમજે પણ ભાષ્યકાર શિક્ષાપત્રી લખ્યાનો હેતુ આ બતાવે છે. જે ફળ જન્મ મરણના બીજરૂપ છે અને ધર્મ અર્થ અને કામને માટે જ જે ક્રિયા પ્રવૃત્તિ છે એને પ્રવૃત્તિ માર્ગ કહેવામાં આવે છે. જીવ કોઈ પણ કર્મ કરે તો એ કર્મ ભક્તિરૂપ જો થાય તો જીવની મુક્તિ થાય, અને કર્મ જો ભક્તિરૂપ ન થાય અને ભગવાન સાથે ન જોડાય અને ફળાકાંક્ષા દ્વારા કે કર્તાપણા દ્વારા સ્વયંમાં જો રહ્યું તો એ કર્મ એને આ લોકમાં અથવા તો સ્વર્ગાદિક લોકમાં ભોગવવું પડે. અને એ કર્મ ભોગવવા જીવ જો રોકાયેલો રહે તો જીવનું આત્યંતિક કલ્યાણ થાય નહીં. થોડું ધ્યાન આપજો, સમજવામાં કઠણ પડે એવું છે. ધર્મ અર્થ અને કામને માટે જે ક્રિયા કરાય છે તે ક્રિયાને પ્રવૃત્તિ માર્ગ કહેવામાં આવે છે. માત્ર મોક્ષાર્થે, મોક્ષ એ પાછો ચતુર્ધા મુક્તિ માત્ર નહીં, કારણ કે ચતુર્ધા મુક્તિ છે ને એ પણ સકામ ભક્તો ઈચ્છે છે. નિષ્કામ ભક્તો તો કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે, એમ પ્રથમ પ્રકરણના 43મા વચનામૃતમાં ભાગવતજીના શ્લોકો ટાંકીને ભગવાન સ્વામિનારાયણે પ્રતિપાદન કર્યું છે. ચાર પ્રકારની મુક્તિ: ભગવાનના ધામમાં રહેવું, ભગવાનની સમીપે રહેવું, ભગવાન જેવું રૂપ પામવું અને ભગવાન જેવું ઐશ્વર્ય પામવું. આ ચારમાંથી એક પણ ઈચ્છાને કારણે જીવ જો ભક્તિ કર્મ કરે તો તે સકામ છે, નિષ્કામ નહીં. નિષ્કામ તો ત્યારે થાય કેવળ ભગવાનની સેવાને અર્થે જો આપણે કર્મ કરીએ. કેવળ ભગવાનની સેવાને અર્થે કરાતા કર્મો ધર્મ નિયમનું પાલન અને તેને નિષ્કર્મ જ્ઞાનરૂપ ભક્તિ માનવામાં આવી છે, અને એ જ ભાગવત ધર્મ છે. અને એ ભાગવત ધર્મ દ્વારા જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, પણ અન્ય ધર્મથી પરમાત્માના ધામની પ્રાપ્તિ થતી નથી. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 21મા એ પણ પ્રતિપાદન કર્યું કે ભગવાન ધરતી ઉપર અવતાર લઈને આવે છે તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપવાને અર્થે નહીં, પરંતુ ભાગવત ધર્મને સ્થાપવા માટે જ, યાને કે ભક્તિરૂપ ધર્મને સ્થાપવા માટે જ આવે છે. અન્ય ધર્મને તો સપ્તર્ષિ આદિ ઋષિઓ પણ સ્થાપે છે. અને અન્ય ધર્મનું ફળ: શરીરે નિરોગી રહો, આ લોકમાં રૂપિયા વગેરેથી સુખી રહો, અને આ લોકમાં તમારી કીર્તિ રહે, દેહ છોડ્યા પછી સ્વર્ગાદિક બ્રહ્મલોક સુધી તમારી ગતિ થાય, પણ માયાનું આવરણ ભેદીને એનાથી પર જે ભગવાનનું ધામ, તેમાં તમે કેવળ પ્રવૃત્તિ માર્ગરૂપ ધર્મથી, વર્ણાશ્રમરૂપ ધર્મથી ક્યારેય ન પામી શકો. ભગવાનના ધામને, ભગવાનની સેવાને પામવા માટે તો ભાગવત ધર્મરૂપ ભક્તિ જ મૂળ હેતુ છે. અને એટલા માટે આ શિક્ષાપત્રીનું હાર્દ તે નિવૃત્તિ ધર્મમાં, યાને કે ભાગવત ધર્મમાં, એટલે કે પરમાત્માની પરાપીતિ ઉત્પાદન કરવામાં જ છે. હવે એક બીજી વાત કરે છે કે ઘણા લોકો નિવૃત્તિ ધર્મને ઇન્દ્રિયોના વ્યાપારથી વિરામ પામવું એને માને છે, પરંતુ એ મત વિદ્વાનોને પ્રિય નથી. કેમ? જે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એ મતને સ્વીકાર્યો નથી, કારણ કે કોઈ માણસ બાહ્ય ક્રિયાઓને છોડીને બેસી રહે એણે કરીને બાહ્ય ક્રિયાઓનું અંતરમાં થતું મનન અટકી પડતું નથી, જેથી કરીને તે માણસ કર્મથી બચતો નથી. કર્મ તો એના ચાલુ જ રહ્યા. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 11મા ચોખવટ કરી છે કે ભગવાનને અર્થે જે જે ક્રિયા કરાય છે તે ભક્તિ છે, અને ભગવાનને અર્થે ભગવાનના ભક્ત ક્રિયાઓ કરે છે. જ્યારે વિમુખ જીવો છે તે ક્રિયાઓ પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે કરે છે. માટે ભગવાનના ભક્તની ક્રિયાઓ અને વિમુખ જીવની ક્રિયાઓમાં તો ઘણો બધો ફેર છે. જે માણસ આ વાતને ન સમજતો હોય તો અન્ય જીવના જેવી જ ક્રિયા પરમેશ્વરના ભક્તની જોવે ત્યારે તેમને ભગવાનના ભક્તનો, સાધુ સંતોનો અભાવ આવે છે. એના મનમાં એમ થાય છે કે આ ભગવાનના ભક્ત સંત થઈને શું આટલી બધી દોડાદોડી કરે છે, એમ એને અભાવ આવે છે. પરંતુ પરમેશ્વરને અર્થે કે ભગવાનના ભક્તને રાજી કરવાને અર્થે કરવામાં આવતી તમામ ક્રિયાઓ એ ખરેખર નિષ્કર્મરૂપ ભક્તિ જ છે, એ પ્રવૃત્તિ માર્ગ નથી. અને આવો રહસ્ય સમજ્યા વિના પરમેશ્વરના ભક્તની ક્રિયાઓને જોઈને જો એનો અવગુણ લે તો એને વિશે કુળે સહિત અધર્મ આવીને વાસ કરે છે. આમ ભગવાન સ્વામિનારાયણ મધ્યના 11મા વચનામૃતમાં સમજાવે છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે, ક્રિયાવાન એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. જે ક્રિયાવાન છે એ બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ છે. ક્રિયાવાન એટલે ભગવાનને અર્થે કરાતી ભાગવત ધર્મરૂપ ક્રિયાઓ કરતો છકો માણસ ભગવાનને અને ભગવાનના ભક્તને પ્રસન્ન કરે એ બેહિરે એના કરતાં શ્રેષ્ઠ છે. અથવા તો ભગવાનના અનુસંધાનને, પ્રસન્નતાના અનુસંધાનને છોડીને ફળાકાંક્ષી થઈને કર્તાપણાનો ભાવ રાખીને ક્રિયા કરનારો છે એના કરતાં ભગવાનને ક્રિયાઓ અર્પણ કરનારો જે છે તે ખરેખર શ્રેષ્ઠ છે, એમ શ્રુતિમાં પણ કહ્યું છે. અને મધ્યના 11મા ભગવાને ગીતાનો શ્લોક લીધો કે કર્મણ્ય કર્મણયઃ પશ્યદ કર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃષ્ણ કર્મ કૃત. ભગવાન કહે છે કર્મણી અકર્મણયઃ પશ્યેત. જે ભગવાનનો ભક્ત છે એ કર્મ કરે છે ભગવાનને અને સત્સંગને રાજી કરવા માટે. એ કર્મને જે અકર્મ તરીકે જુએ છે, એટલે ભક્તિરૂપ નિષ્કર્મ જ્ઞાન રૂપે જુએ છે, તો એ જુનારો માણસ ખરેખર શ્રેષ્ઠ છે. વળી કહે છે અકર્મણીય કર્મ પશ્યત. જે માણસ અકર્મપણે રહ્યો છે, કાંઈ કરતો નથી, એવાને કર્મમાં બુડ્યો એમ જે દેખે છે તે દેખનારો મનુષ્ય બુદ્ધિમાન છે અને તે જ્ઞાની છે. યુક્ત કહેતા તે મોક્ષને યોગ્ય થાય છે અને કૃષ્ણ કર્મકૃત કહેતા સર્વ ક્રિયાને કરનારો છે, એને કે ભગવાનનો ભગત છે. અને એટલે વચનામૃતમાં એક વાત આવે છે કે એક તો એવો છે જે પરમેશ્વરની ભક્તિ કરે છે, ભગવાનને ભગવાનના સંતને અર્થે કંઈક કરવું હોય તો એ દોડાદોડી કરીને કરે છે. એમાં કદાચ કોકને ક્યારેક દુખાઈ લાગી જાય એવું એનાથી કહેવાય જાય વગેરે થાય છે. અને એક એવો છે કે આત્મસત્તા રૂપે રહે છે, બેસી રહે છે, કોઈને દુઃખ લગાડતો નથી, તો એ બેમાં કોણ શ્રેષ્ઠ? ત્યારે ભગવાને ઉત્તર કર્યો કે જે ભગવાનને અર્થે અને ભગવાનના ભક્તને અર્થે ક્રિયામાં જોડાણો છે અને એને અર્થે કદાચ કોકને કંઈક કહેવાય જાય, દુઃખ લાગે છતાં પણ તે ભક્તિવાળો હોવાથી તે જ શ્રેષ્ઠ છે. અને પેલો નિસ્સંગપણે નિર્લેપપણે બેસી રહેનારો જે છે તે શ્રેષ્ઠ નથી. અને એટલા માટે આ જે શિક્ષાપત્રી છે એનું હાર્દ નિવૃત્તિ પર છે. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણં તમાહુ પંડિતમ બુધાઃ. ગીતામાં પણ ભગવાને કહ્યું કે જેની સર્વે ક્રિયાઓ કામ સંકલ્પ વર્જિત છે, કેવળ ભગવાનની પ્રસન્નતા માટે છે, અકર્તાપણે રહ્યો થકો, ફળની આસક્તિનો ત્યાગ કરીને ક્રિયા કરે છે, તો એની બધી ક્રિયાઓ જ્ઞાનાગ્નિમાં બળી જાય છે. અને એવાને જ ખરેખર પંડિત કહે છે, પંડિત કહે છે, પરમેશ્વરનો ભક્ત કહે છે. અને એટલા માટે જ ભગવાનના ભક્તએ હંમેશાને માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તિ ધર્મનું પાલન કરવું જોઈએ, એમ શિક્ષાપત્રીનું તાત્પર્ય છે. વળી એમ કહ્યું કે ઇન્દ્રિય વ્યાપાર ગર્ભિત કર્મયોગની ઉત્કૃષ્ટતા કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, એમ કહીને ભગવાને ગીતામાં બતાવી છે કે માની કહો ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને કોઈ બેસી જાય એના કરતાય એમ કહેવાય છે કે ભગવાનને સમગ્ર કર્મ અર્પણ કરવા એમ જો ક્રિયા કરવામાં આવે તો એ ભક્તિરૂપ કર્મયોગ એ ખરેખર શ્રેષ્ઠ છે. બોલો જ્ઞાનરૂપ કહેવાતો જે સંન્યાસ એના કરતાય આ ભક્તિરૂપ કર્મયોગ શ્રેષ્ઠ છે. અને શ્રુતિએ પણ કહ્યું કે ન કર્મ લિપ્યતે નરે. એવી રીતે ભગવાનને અર્પણ કરાતા કર્મ માણસને લેપતા નથી, બંધન કરતા નથી, અને એના એ કર્મ મુક્તિને અર્થે થાય છે. હવે કોઈ પણ માણસ ગમે તે ક્રિયા કરે તે ક્રિયા જો ભગવાનને ન સ્પર્શે, ભગવાનના અનુસંધાન રહિત થાય અને ભગવાનમાં જો તે કર્મ સમર્પિત ન થાય, અકર્તાપણે રહીને ફળનો સંગ છોડીને, તો એ કર્મ એ પ્રવૃત્તિ માર્ગરૂપ જ છે અને બંધનકારી જ છે, અને એ કર્મનું ફળ એને ગમે ત્યાં ભોગવવું પડે છે, ચાહે તો આ લોકમાં અગર તો પરલોકમાં. યત પ્રવૃત્તિર ભૂતાનામ યેન સર્વમિદં તતમ સર્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધમ વિંદતિ માનવઃ. શરત માત્ર બે છે, ફળાનુસંગાન હીનઃ, ફળાનુસંગથી હીન, અને કર્તાપણાની ભાવના છોડીને ક્રિયા ભગવાનને માટે કરો, ભગવાનના ભક્તને માટે કરો. ભૂતાનામ પ્રવૃત્તિ યતઃ, જેના થકી તમામ ભૂત માત્રની પ્રવૃત્તિ થાય છે, જેનામાં સમગ્ર જગત વ્યાપીને રહ્યું છે, એવા ભગવાનને પોતાના કર્મ દ્વારા જે માણસ અભ્યર્ચે છે એ માણસ સર્વસિદ્ધિને પામે છે એમ ગીતામાં કહ્યું છે. મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિ મોઆપ્સ્યતિ. અર્જુનને કહે છે કે મારે અર્થે ક્રિયા કરતો થકો તું નિશ્ચય સિદ્ધિને પામીશ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય આધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ. હે અર્જુન, મારામાં સર્વ કર્મનો તું ત્યાગ કર, અધ્યાત્મ ચેતથી નિરાશી નિર્મમ થઈ અને તો સર્વ શોક છોડી અને ક્રિયા મારે અર્થે કર, અકર્તા થઈ ફળનો જે ભાવ કહેતા આસક્તિ છોડી અને તું ક્રિયા કર તો તને કર્મ લાગશે નહીં અને તે તારી ક્રિયા પણ ભક્તિરૂપ થઈ જશે. આ હાર્દ શિક્ષાપત્રીનું સમજવા જેવું છે. આપણે તો બધા એકદમ ઉપર ઉપર શિક્ષાપત્રીને ગ્રહણ કરીએ છીએ પણ એના ઊંડાણમાં પ્રવેશ કરતા નથી. જે ગીતા અર્જુનને બતાવે છે કે કર્મ ફળનો ત્યાગ કરી અને મારે અર્થે જ કર્મ કર તો એ કર્મ ભક્તિરૂપ થશે અને એ ભક્તિ છે ને ભગવાનમાં પ્રેમ, એનાથી જ ભગવાનમાં અખંડ વૃત્તિ થતા જીવ ભગવાનને પામે છે. આ હાર્દ છે. કેવળ આ લોકનો સુખ કે પરલોક સ્વર્ગાદિકના સુખ માટે શિક્ષાપત્રી લખી નથી. માણસ આ લોકમાં સુખી રહે અને મર્યા પછી સ્વર્ગાદિકમાં જઈ અને સુખી થાય એટલા હેતુ માત્ર માટે જ શિક્ષાપત્રી લખી નથી એમ કહેવાનો પ્રયાસ કરે છે. વળી કહે છે, એતાન્યપી ચ કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની ઇતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. હે અર્જુન, આ બધા જે કર્મો છે તે ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ ભગવાનને માટે, અને તો એ માણસનો મોક્ષ થાય અને આ મતને મેં ઉત્તમ માનેલો છે. હવે આ વાત આપણા જીવનમાં આપણે સમજીને વિચારીએ તો ખ્યાલ આવે ખરો કે આપણી બધી ક્રિયાઓ ભગવાનને અર્થે છે કે આપણે માટે છે. જો આપણે માટે આપણે ક્રિયા કરતા હોઈએ તો ભગવાનને માટે નથી, ને ભગવાનને માટે જો ક્રિયા કરતા હોઈએ તો આપણે માટે નથી. કેમ થતું હશે તપાસ કરીએ તો ખબર પડે. કારણ કે ભગવાનને માટે જ જો કેવળ કર્મ કરીએ, ધર્મ નિયમ પાળીએ, સેવા કરીએ, ભજન કરીએ તો તે નિવૃત્તિ ધર્મ રૂપ થતા ભગવાનને પમાડે છે, ભક્તિરૂપ થતા ભગવાનને પમાડે છે. પણ જે જે ક્રિયાઓ, જે જે સેવાઓ, જે જે ભજનાદિક, જે જે નિયમાદિક ભગવાનને અર્થે જ ન થતું હોય, ભગવાનને ભગવાનના ભક્તની પ્રસન્નતા માટે જ ન થતું હોય, પોતાની પ્રસન્નતા માટે, પોતાના આનંદ માટે, પોતાના લાભાર્થે થતું હોય, ફળને મેળવવાની ઈચ્છાથી થતું હોય તો તે કર્મ ભક્તિરૂપ નથી અને તેનાથી ભગવત પ્રાપ્તિ પણ થતી નથી. અન્ય ફળો જરૂર મળે છે. આ એક વાત કરી ગયા આપણે હવે પોતપોતાના જીવનમાં ડોખ્યું કરીને જોવા જેવું તો ખરું કે કેમ થાય છે આપણે. કારણ કે બહુ સમજણો માણસ હોય, બરોબર વિચારે, નિજ સંશોધન કરે અને પોતાના એક એક વિચાર ઉપર દ્રષ્ટિ કરે, પોતાની એક એક નાની મોટી થતી તમામ ક્રિયાઓ ઉપર નજર ફેરવે, કયા હેતુથી શું કરવા માટે શા ફળ સારું હું આ ક્રિયાઓ કરું છું એને બરોબર જોવે પોતે પોતાને, તો એને જરૂર ખબર પડે કે આ ક્રિયા મેં આ લાભ માટે કરી, આ ક્રિયા મેં આ લાભ માટે કરી. અને પોતાના લાભ માટે જ જો ક્રિયાઓ થતી હોય અને ભગવાનની પ્રસન્નતા માટે, ભક્તની પ્રસન્નતા માટે જ કેવળ ના થતી હોય તો એ ક્રિયા ભાગવત ધર્મ નથી અને એનાથી ભગવત પ્રાપ્તિ પણ થતી નથી. આ શિક્ષાપત્રીમાં જે કાંઈ લખ્યું છે તે ભગવત પ્રાપ્તિ મૂલક જે ભાગવત ધર્મ તે પર લખ્યું છે, પણ પ્રવૃત્તિ ધર્મ પર લખ્યું નથી, એમ સમજાવવાની કોશિશ કરી છે. તસ્માદ અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અશક્તો હ્યાચરણ કર્મ પરમાપનોતી પુરુષઃ. અને એટલા માટે માણસોએ કેવળ ભગવાનને અર્થે જ કર્મ કર્યા કરવા જોઈએ, ભક્તિપરાયણ થવું જોઈએ. ભક્તિ અને ભગવાનને અર્થે થતા તમામ કર્મો ક્યારેય છોડવા જોઈએ નહીં. આ એક છે, એમ ભક્તિ કરતા કરતા ભગવાનમાં અખંડ વૃત્તિ થતા જ્યારે દેહનું ભાન ભૂલાઈ જાય, નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય, ત્યારે પછી તમે કર્મ કરો કે ન કરો, કારણ કે હવે તમને ખ્યાલ નથી રહેતો કાંઈ. વચનાવૃતમાં એક વાત આવે છે, ખબર છે, કે કોઈ માણસ નિવૃત્તિ પકડીને બેસી રહે અને ભગવાનની કથા વાર્તા દી કર્મનો ત્યાગ કરે અને કયો ભક્ત છે તે ભગવાનની કથા વાર્તા વગેરે કર્યા કરે, તો એ બેમાં શ્રેષ્ઠ કોણ છે? ત્યારે પણ મહારાજે એમ કીધું કે જે નિવૃત્તિ પકડીને બેસી રહે છે કેવળ, એ પોતાની મેળે ખાવા પીવા નાવા ધોવા ઊભો થાય છે? તો કે હા, પોતાની જાણે ખાવા પીવા નાવા ધોવા ઊભો થાય છે, એને દેહનું ભાન તો છે, ખાવા પીવાનું નાવા ધોવાનું ભાન છે. તો કે જ્યાં સુધી એને દેહની ક્રિયા પોતાની જાતે થાય છે, નાવા ધોવા ખાવા પીવાનું ભાન છે, ત્યાં સુધી એને કથા વાર્તા ધોઈને કીર્તન ચેષ્ટા આરતી વગેરેનું ભાન રાખવું જોઈએ. ત્યાં સુધી એને ભગવાનની ભક્તિનો, કોઈ ક્રિયાનો, કથા વાર્તાનો, ભજનાદિકનો, ધર્મ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી. પરંતુ દેહની વિસ્મૃતિ ન રહે, નિર્વિકલ્પ સમાધિ થઈ જાય, ભગવાન સાથે અતિશય જોડાઈ જાય, પછી એને કોઈ ક્રિયા ન કરે એનો દોષ નથી. પણ દેહ સ્મૃતિ હોય ત્યાં સુધી તો એણે તમામ ક્રિયાઓ ભગવાન માટે જ, ભગવાનના હૃદયમાં ખુશી થાય, ભગવાનને આનંદ મળે એટલા માટે, ભગવાનના ભક્તનું હૃદય ખુશ થાય, ભગવાનના ભક્તને આનંદ મળે એટલા માટે હરેક નાની મોટી ક્રિયાઓ, આજ્ઞાઓ ભગવાનની, એને પાળવી જરૂરી છે. અને એમ જ્યારે પાળે ત્યારે ભક્તિરૂપ દરેક ક્રિયાઓ થતા ભગવાનમાં એની ગતિ થાય છે. આટલું બધું અદ્ભુત આ શિક્ષાપત્રીનું હાર્દ છે. નિવૃત્તિ ધર્મની વિશેષતા કે મહાત્મ્ય સહિત સતત ભગવાનની ભક્તિ કરવી, અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી, આ જ નિવૃત્તિ ધર્મ કયો છે. અને એટલા માટે જ શિક્ષાપત્રી ભગવાને લખી છે. તો તમે કહેશો કે તમે કેવી રીતે જાણ્યું કે આના માટે જ શિક્ષાપત્રી લખી છે? ભગવાનમાં પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન કરી અને આત્માને અખંડ ભગવાનમાં જોડી દેવા માટે જ શિક્ષાપત્રી લખી છે, એવું તમે શાને હિસાબે કહો છો, ક્યાં કારણે કહો છો? ત્યારે કહે છે કે એ વાત શિક્ષાપત્રી વાંચવાથી, ઊંડું વિચારવાથી જ પકડાઈ જાય છે કે શિક્ષાપત્રીનો પ્રાણ અહીંયા છે. કોઈ પણ ગ્રંથ હોય એનો એક જગ્યાએ પ્રાણ હોય, કોઈ પણ કાવ્ય હોય એ આખું કાવ્ય હોય પણ એનો પ્રાણ એક જગ્યાએ હોય, કોઈ પણ શ્લોક હોય એનો પ્રાણ એક જગ્યાએ હોય, એમ શિક્ષાપત્રી ગ્રંથનો પ્રાણ ક્યાં છે? દાખલા તરીકે આ આપણું શરીર છે, એમાં આપણો આત્મા એ હૃદયમાં છે, ત્યાં રહ્યો છે, પોતાના પ્રકાશથી આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. અને એટલા માટે પેલા કહે છે કે ગમે ત્યાં ઢીકા ગરદા મારો માણા મરે નહીં, પણ હૃદયની એક મેલે તો મરી જાય, કેમ જે ત્યાં એનો પ્રાણ છે. એમ શિક્ષાપત્રીનો પ્રાણ ક્યાં છે એ શિક્ષાપત્રીના ચિંતકોએ પકડી પાડ્યું સારી રીતે. આખાય ગ્રંથનું અનેક વાર આવર્તન કરીને વિચારીને માણસ પકડે તો લેખકનું વધારે માં વધારે વજન ક્યાં છે એને ખ્યાલમાં આવી જાય. તમારી પાસે કાગળ આવ્યો હોય 8 પાનાનો, એને તમે બરોબર વિચારો, એમાં ઘણીક વાતો લીખી હોય, પણ એ બધા છે ને ઉપપ્રમુખ જેવી વાત હોય, પણ પ્રમુખ વાત કઈ છે. આપણે મોટો ઉત્સવ કરીએ ને તો એ કહીએ ને મુખ્ય યજમાન, અને પછી 25 ઉપયજમાન. આમાં મુખ્ય યજમાન કોણ છે? એમ શિક્ષાપત્રી લખવામાં મુખ્ય તાત્પર્ય શું છે એ પકડી પાડે. બુદ્ધિશાળી માણસ હોય એનું કામ છે, બધાનું કામ નથી. એટલે સંતોએ એમ કહ્યું, ચિંતકોએ એમ કહ્યું કે એ શિક્ષાપત્રીને વિચારવાથી વાંચવાથી જ શિક્ષાપત્રીનું હૃદય પકડાઈ જાય છે કે અહીંયા એનું હૃદય છે. તો ક્યાં હૃદય છે? તો કે છે 113 શ્લોકમાં શિક્ષાપત્રીનું હૃદય છે. તસ્યેવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજેર ભૂવિ નિઃશેષ કર્મ કિંચિત તત્તો નેતિ દૃશ્યતા. ભગવાને સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ પુરુષોત્તમ સર્વાવિર્ભાવ કારણમ એમ કરીને ભગવાન પુરુષોત્તમનું પ્રતિપાદન કર્યું. સર્વના કારણ, સર્વ આવિર્ભાવ કારણમ, સર્વ અવતારો જેમાંથી થાય છે એવા સર્વના કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ, તે અમારા ઉપાસ્ય ઈષ્ટ દેવ છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણની સર્વથા એટલે કે સર્વ પ્રકારે ભક્તિ કર્તવ્યા, એ ભગવાન શ્રી કૃષ્ણની સર્વ પ્રકારે ભક્તિ કરવી. બરોબર ધ્યાન આપો. ભૂવિ મનુજે, આ પૃથ્વી ઉપર રહેનારા તમામ મનુષ્યોએ, 6 અબજ માણસો ધરતી ઉપર છે, એ એકે એક માણસોએ જો પરમ સુખી થવું હોય તો સર્વ આવિર્ભાવ કારણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ, એનામાં ગાઢ પ્રીતિ, એમાં ગાઢ પ્રીતિ ઉત્પાદક ક્રિયા એને કરવી જોઈએ. આ ભક્તિ કરવી જ જોઈએ કે ભાઈ આટલું બધું શુક્રો વજન આપો છો, એ પુરુષોત્તમ નારાયણમાં પ્રેમ કરવો જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ, એને રાજી કરવા જોઈએ, આટલો બધો તમે વજન કેમ આપી દીધો, બિલકુલ ટીંગાઈ જ ગયા હોવ આ વાતમાંથી. અને ત્યારે એકદમ ચોખવટ કરી નાખી કે કિંચિત તતઃ અન્યત, એ ભક્તિ સિવાય બીજું કાંઈ પણ જીવને સુખકારી ન દૃશ્યતા, દેખાતું જ નથી. બીજું કોઈ પણ સાધન જીવને આત્યંતિક સુખ આપનારું છે જ નહીં, એમ ભગવાન સ્વામિનારાયણે અતિ બળપૂર્વક આ શ્લોકમાં નિશ્રેષ કરતો એક ભગવાન કૃષ્ણની ભક્તિ જ બતાવી છે. અને એ ભક્તિ પૃથ્વી ઉપર જીવનારા દરેક મનુષ્યમાં પ્રગટ થાય એટલા માટે આ શિક્ષાપત્રી લખી છે. કોલ્યો આમ છે એ ઘનશ્યામભાઈ, જાણ્યું તો આપણે આવું હાર્દ જાણ્યું તું, આપણે એમ કે શિક્ષાપત્રી પાળીએ તો વિઘ્નો ન આવે વ્યવહારમાં, હે સુખિયા રહી, પૈસાવાળા થઈ, કાંઈ આટી ઘૂટી ન આવી, ભગવાનની આજ્ઞા પાળી સુખ્યા રહી. પણ આમાં તો એમ લખે છે કે આ લોકમાં આયુષ્ય પર્યંતનું સુખ જે છે તે પણ અમે સુખ તરીકે નથી માનતા, વળી અહીંથી સ્વર્ગલોકમાં જાઓ, પુણ્ય ક્ષીણ્ય પાછા મૃત્યુલોકમાં પાછા પડો, એ સ્વર્ગાદિક લોકના નાશવંત લોક દેવલોકના સુખો તો મોક્ષ ધર્મમાં ભગવાનના ધામના સુખ આગળ નરક જેવા કયા છે, માટે એ સ્વર્ગાદિકના સુખોને પણ અમે સુખ તરીકે નથી કહેતા. અમે તો સુખ, સાચું સુખ, સાચી શાંતિ, સાચો મહા આનંદ ભગવાનના સ્વરૂપનો છે એને જ અમે મહાસુખને મહાઆનંદ માન્યો છે. અને એ મહાસુખને મહાઆનંદ તો ભગવાનમાં કરેલી પરાપ્રીતિ દ્વારા જ પ્રાપ્ય છે. અને એટલા માટે ભગવાન આ શ્લોકમાં અતિશય વજન આપી દીધો કે નિઃશ્રેષ જીવનું પરમ સુખ કલ્યાણ કરનાર તો પરમાત્માની ભક્તિ જ છે, એ સિવાય બીજું કોઈ પણ કલ્યાણકારી નથી નથી નથી. માટે ભક્તિ એ જ ભાગવત ધર્મ અને એ જ નિવૃત્તિ ધર્મ પર આ શિક્ષાપત્રીનું હાર્દ છે. અચ્છા કે ભાઈ આ એક જ શ્લોક છે કે બીજો એવો કંઈ છે વજન આપનારો શ્લોક? તો કે છે, એના પછીનો જ છે, 114મો. શું કે ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ યેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યધ. આ જગતમાં ગુણવાન માણસો જે હોય એના ગુણનું ફળ શું? આપણે દુનિયામાં કહેવાય છે ને કે મીઠા બોલો ભૂખે ન મરે અને એને દુશ્મનો ન થાય, ખરું ને? મીઠા બોલો ભૂખે ન મરે અને એના દુનિયામાં દુશ્મનો ઓછા હોય, લગભગ ન હોય, પણ આકરી બોલી વાળાને તકલીફ થાય, હાલતા દુશ્મન ઊભો થઈ જાય. તો ભાઈ આ ભાઈમાં મીઠું બોલવારૂપ ગુણ છે કોઈલના જેવો, એનું ફળ શું? તો કે એને દુશ્મનો ઓછા થાય, બીજું શું? એનો જગતમાં વિરોધ ઓછો થાય અને ગમે એ માણસ એને હાચવી લે, એને કંઈક આપશે. આ મીઠા બોલા માણસનું મીઠા બોલવારૂપ ગુણનું ફળ સારું કે ભાઈ આ માણસ નિર્માની બહુ છે. તો ભાઈ નિર્માની હોય એનું ફળ શું? નિર્માની હોય એનું ફળ શું? કે એને બધે માન મળે. નિર્માની માણસને સર્વ સ્થળે માન મળે, આ એનું ફળ છે. માની બહુ હોય ને એને બધી અપમાન મળે, એને માન મળતું નથી, હે એનું ફળ. અચ્છા આ માણસમાં સંતોષ નામનો ગુણ છે. અચ્છા તો સંતોષનું ફળ શું? અહીંયા શાંતિ રે, અહીંયામાં શાંતિ રે. એ માંદો પડી જાય, માંદો થઈ જાય, લાંબો જીવનકાળ પર્યંતનો રોગ થઈ જાય એવો અડિયાપાટી ન કરે, કે કાયમી રોગ ઘર કરી જાય એવો માંદો પડી જાય, કંઈક નુકસાની થઈ જાય શરીરમાં, એવું ન કરે. આ સંતોષનો ગુણ છે. હવે આ સંતોષ, મીઠું બોલવું કે નિર્માનીપણું કે નિષ્કામીપણું, આ નિર્લોભીપણું વગેરે વગેરે કેટલાય ગુણો છે, કેટલાય ગુણો છે. ધર્મસર્ગમાં અનેકવિધ ગુણોનું વર્ણન કરેલું છે. સમ, દમ, તપ, બ્રહ્મચર્ય, તિતિક્ષા, ફલાણું, ઢીકડું, સહનશક્તિ, આ તે, અને આ બધાય ગુણોનું પોતપોતાનું આગવું ફળ પણ છે. અચ્છા કોઈ માણસમાં આ તમામ ગુણો છે, તમામ ગુણો, અને તમામ ગુણો એના પોતપોતાના આગવા ફળો પણ છે, પણ તે ફળોથી તે માણસ ફળવાળો ગણાતો નથી. કા? તો કે ગુણીનામ ગુણવત્તા યાહ જ્ઞેયમ યેતત પરમ ફલમ, કે ગુણવાન પુરુષોના ગુણપણાનું ફળ તો આ જ માન્યું છે. શું? કે કૃષ્ણે ભક્તિ, ભગવાનમાં ગાઢ પ્રેમ થાય, એટલે ભૂરી સ્નેહો ભક્તિ. શિક્ષાપત્રીની વ્યાખ્યા પ્રમાણે તમારામાં સંતોષ હોય, નિર્માનીપણું હોય, નિષ્કામીપણું હોય, નિર્લોભીપણું હોય, ભલે બધું હોય, તમે સત્યવાદી હો, નિષ્ઠાવાન હો, ખોટું બોલતા ન હો, બીજું ત્રીજું તમારામાં અનેક ગુણો છે, પણ એક ભગવાન પરમાત્માને વિશે તમને જો ગાઢ ખરેખરો હૃદયપૂર્વકનો પ્રેમ ન હોય તો તમારું કલ્યાણ થાય નહીં. કયું કલ્યાણ? આત્યંતિક મોક્ષરૂપ કલ્યાણ ન થાય. બાકી આ લોકમાં સુખ્યા રહ્યો, સ્વર્ગાદિકમાં જાઓ, કર્મ ભોગવીને પાછા મૃત્યુ લોકમાં પડો, પણ જે ખરેખર મહા આનંદ ગણાય છે ભગવાનના ધામની પ્રાપ્તિ, એ ન મળે. લ્યો એ તો ભક્તિ કરવી જોઈએ. માટે તમારામાં લાખ લાખ ગુણો હોય પણ જો એક ભગવાનમાં ગાઢ પ્રીતિ જો તમને ન હોય તો આ બધા ગુણો જે છે ને એ ગુણોનું જે ફળ છે ને એ નાશવંત છે, અને ભક્તિનું જે ફળ છે ને એ ફળ જ અવિનાશી છે. એ સુખમુનિ અંતના 21માં ગોપાલ સ્વામીને પ્રશ્ન કર્યો કે ધર્મનું ફળ તો નાશવંત છે, ધર્મે કરીને માણસ સ્વર્ગાદિકમાં જાય છે અને પુણ્ય પૂરું થાય પરવારીને પાછો આવે, જેમ ટિફિન લઈને નોકરીએ જાય ને ખાઈને સાંજે ઘરે આવે, એમ ધર્મનું ફળ તો આવું છે. અને ભક્તિનું ફળ તો ભગવાનનું ધામ છે, ભગવાનની પ્રાપ્તિ છે, અને તે ભગવાનના સુખનો અંત નથી. એ ટિફિન લઈને જ્ઞાન પાછા આવવા જેવું નથી. યદ ગતવા ન નિવર્તંતે તદ ધામ મમ, ત્યાં ગયા પછી ક્યારે પડવું પડતું નથી. અને એવું જે મહામોટું ફળ તે તો ભગવાનમાં ભક્તિ કરવાથી મળે છે, અને ધર્મનું ફળ તો આવું છે અંતવાળું. તોય પણ ભગવાન આ ધરતી ઉપર ધર્મ સ્થાપન કરવા માટે અવતાર લે છે, ભક્તિ સ્થાપન કરવા માટે અવતાર લેતા નથી. હા, એનું શું કારણ? તમે કહેશો કે ભાઈ ના, એ ભક્તિરૂપ ગૌરવવાળો ધર્મ છે એના સ્થાપન અર્થે જ ભગવાન અવતાર લે છે. તો સારું, ધર્મને વિશે ભક્તિનું જેવું ગૌરવ સ્થાપો. પછી ગોપાલ સ્વામી બહુ પ્રકારે ધર્મને વિશે ભક્તિના જેવું ગૌરવ સ્થાપવાનો પ્રયાસ કર્યો પણ થાય જ નહીં. જ્યાં થાપીને ઉભા રહે ત્યાં ભક્તિનું સ્વરૂપ મુખ્ય થઈ ગયું હોય ને ધર્મ અંગ તરીકે થઈ જાય. એટલે મહારાજ વાત સાંભળીને બહુ હસ્યા, અને પછી ભગવાને ખુલાસો કરી નાખ્યો કે ભગવાન જે ધર્મને અર્થે અવતાર લે છે એ ધર્મ જ ભક્તિરૂપ ધર્મ છે, ભાગવત ધર્મ છે, નિવૃત્તિ ધર્મ છે. અને એ ભક્તિ અને ધર્મ બે અલગ નથી, એવી જોરદાર મહારાજે વાત કરી. અને એટલા માટે જ ઈ જે ભાગવત ધર્મ એને જ સ્થાપવા ભગવાન આવે છે, અને એ ભાગવત ધર્મનું જ ફળ પરમાત્માનું ધામ મોક્ષ ભગવત પ્રાપ્તિરૂપ અખંડ આનંદ છે. હવે એ આનંદ એ ભાગવત ધર્મરૂપ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. માટે તમારામાં બીજા લાખ લાખ ગુણો હોય તો પણ તે ગુણોનું સુખ ક્ષણિક છે, આ લોક પરલોકમાં ભોગવીને પૂરું થઈ જાય છે, અને ભક્તિનું ફળ આનંત્ય છે, એનો છેડો નથી. માટે કૃષ્ણ ભક્તિ ચ સત્સંગ, આ બેવાના જો ન હોય તો તમારા ગુણોનું ફળ તમને કાંઈ મળ્યું નથી એમ સમજવું. આ બધાય ગુણોનું ફળ ભક્તિ અને સત્સંગ છે. જો ઓલા કહે છે ને, તમે હોડાયા તો ડાપણ મેલો, ત્યાં નથી ડાપણનું કામ, કાલા ગેલાના છે પ્રભુ સમરજ સીતારામ. ભાઈ તમે ડાયા બધી વાતે પણ ત્યાં ડાપણનું કામ નથી, ત્યાં જોઈએ પરમાત્માને વિશે ખરેખરો ભાવ, પ્રેમ, ભક્તિ. અને એ ભક્તિનો ઉત્પાદક સત્સંગ છે. એ સત્સંગ પણ તમારામાં જોઈએ, તમારામાં નીતિ હોય, પ્રમાણિકતા હોય, બ્રહ્મચર્ય પાળતા હો, પરદારાની હામો ન જોતા હો, કોઈની હિંસા ન કરતા હો, કુટુંબમાં કે ગામમાં તમે કોઈને ક્લેશ ન કરતા હો, બહુ ભલા માણા ભોળા હો, મરતા નહીં મરી ન કહેતા હો, પણ તમને ભગવાનના મોટા સંતો ભક્તોનો સંગ ન હોય અને ભગવાનને વિશે તમારે ગાઢ પ્રેમ ન હોય તો પૂર્વે કયા જે બધાએ ગુણો એનું ફળ તમને મળ્યું નથી એમ સમજો. તમારે ઘેરે ઘેઘોર આંબા હોય, 100 વીઘા આંબાની વાડી હોય પણ પાંદડા લીલા સમ હોય, ડાળ્યો બહુ હારી હોય, છાંયો બહુ સારો હોય, પણ કેરીઓ જો ન આવે તો એ આંબાનું ફળ તમને મળ્યું ન ગણાય. છાંયો મળ્યો, પાંદડા લીલા જોવો, આંખ્યોને ફાયદાકારક ખરા, બધી વાત સાચી, પણ એ આંબાનું ફળ નથી. આંબાનું ફળ તો કેરી છે. એમ આ બધા ગુણો છે ને એનું ફળ તો ભગવાનમાં ભક્તિ અને સત્સંગ છે. અને ભક્તિ ને સત્સંગ બે જો ન હોય તો ભલે આંબા ઊભા કેરી ન આવે, શું કરવાના? આ ઘડીક છાંય બેહાય, એમ આ બીજા બધા ગુણોના છાંય ઘડીક બેહાય, શાંતિ રે. પણ ભગવાનની પ્રાપ્તિ તો ભક્તિમાંથી થાય છે, સત્સંગમાંથી થાય છે. એટલા માટે આ બે શ્લોકો અને ત્રીજો શ્લોક, ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ રહઃ. ભગવાન કહે છે કે અમે 8 શાસ્ત્ર પ્રતિપાદન કર્યા, એમાંય વળી ચોખવટ કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વગેરેને કહેતા વચનો પ્રધાનપણે માનવા, બીજા ગૌણપણે માનવા, એમાંય વળી કીધું ભક્તિશાસ્ત્ર યોગશાસ્ત્ર આ ભાગવત વગેરે પંચમ સ્કંદ દસમ સ્કંદ ધર્મશાસ્ત્ર આજ્ઞાવલ્કે જાણવા, આ બધી વાત કરીને છેવટે વાત એ કરી નાખી કે આ બધાનો સાર તમને ટૂંકમાં કહી દઈ, આઠેય શાસ્ત્રોનો સાર એક જ શબ્દમાં કે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યા. લે આનું રહસ્ય કે આ બધું અમે પ્રતિપાદન શાસ્ત્ર માત્ર કરવા પાછળ એટલું જ અમારે તમને શીખવાડવું છે કે ધર્મ વગેરે અંગે સહિત ભગવાનમાં ગાઢ પ્રેમ કરવો, આ પ્રેમ ઉપર ભક્તિ ઉપર આટલો બધો વજન આપ્યો. અને એટલા માટે શિક્ષાપત્રીનું હાર્દ તો આવી ભક્તિ જ છે કે જે ભક્તિનું ફળ અનંત છે, ભગવત પ્રાપ્તિ રૂપ મહા આનંદ છે, અને જે આનંદનો ક્યારેય છેડો છે જ નહીં. અને આ ભક્તિને પ્રતિપાદનારા અન્ય ગ્રંથો પણ ખૂબ જ છે, પરંતુ ભાગવત જેવા એક બળવાન પુરાણનું ભક્તિ પ્રતિપાદક પ્રમાણ અહીંયા તમારી આગળ રજૂ કરું છું. સવૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે, સવૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે, અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સુપ્રસીદતિ, સવૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે. ભાગવતમાં પણ શૌનકાદિક ઋષિઓએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે કે અમારું આત્યંતિક નિશ્રેયસ થાય એના માટેનું શું સાધન છે? તમે બધાય શાસ્ત્રમાં કુશળ છો, બહુ જ્ઞાની છો, તમે મોટા મોટાને ખૂબ સેવા છે, બધા પાસેથી ખૂબ સાંભળ્યું છે અને ભણ્યા છો, અને બીજાને પાછું ભણાવ્યું અને કથા વાર્તાઓ કરી છે, માટે તમારે મનમાં જે સાર તરીકે હોય, આત્યંતિક સુખના હેતુનો જે સાર તમારા દિલમાં હોય એ અમને સંભળાવો, કે જેથી કરીને અમારો આત્યંતિક શ્રેય થાય, કે જે શ્રેયનો ક્યારેય અંત ન હોય એવો અંતિમ મહાસુખ. અને ત્યારે એના જવાબમાં આ શ્લોકો કહેવાના છે. સવૈ પુંસાં પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે, કે દરેકનો પરમ ધર્મ જો કોઈ હોય, પરમ કર્તવ્ય જો કોઈ હોય, તો એકમાત્ર આ છે, ભગવાનના સ્વરૂપમાં ગાઢ પ્રેમ ભક્તિ. ઈ ભક્તિ અહૈતુકી, સકામ નહીં, નિષ્કામ હોવી જોઈએ. ઘણાને ભગવાનમાં પ્રેમ ખરો, પણ ભગવાન પાસેથી કંઈક લઈ લેવાનો પ્રેમ છે, ભગવાનને દઈ દેવાનો નહીં, કંઈક લઈ લેવાની ભાવના છે, એ સકામતા છે. અને ભગવાનને દઈ દેવાની જે ઈચ્છા થાય, પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પી દેવાનું મન થાય, એ નિષ્કામપણું છે. અહૈતુકી અપ્રતિહતા, દેશકાળાદિકે કરીને નાશ નહીં પામનારી એવી પ્રીતિ, અને એવી પ્રીતિથી જ આત્મા અતિ પ્રસન્ન થાય છે, આત્મા મહાસુખી થાય છે. આ નિર્વિવાદ સિદ્ધાંત છે. અને એટલા ખાતર એવી ભક્તિની પ્રાપ્તિને અર્થે જ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી છે. બોલો, કારણ કે ગુણવાન પુરુષના ગુણનું ફળ ભક્તિ છે અને સત્સંગ છે, એટલા માટે શિક્ષાપત્રી લખી છે. અને શ્રેષ્ઠ કર્મ કિંચિત તત્વ અન્યતિ દૃશ્યતામ, અન્યત નેતિ દૃશ્યતામ, એ ભક્તિ જેવું સુખ કરે છે એવું સુખકારી બીજું કોઈ ન હોવાથી, આવા વાક્યો શિક્ષાપત્રીમાં લખ્યા હોવાથી શિક્ષાપત્રીનું હાર્દ નિવૃત્તિ ધર્મ પર, ભાગવત ધર્મ પર, ભક્તિ પર જ છે કે જેનું ફળ અવિનાશી છે. બીજા બધા ગુણનું કે કર્મનું કે પ્રયાસોનું ફળ અંતવાળું છે, નાશવંત છે. એ પર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી નથી. સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને એવું સુખ આપીને જ રાજી નથી કે જે સુખનો અંત હોય. હા, શિક્ષાપત્રી પાળવાથી એવા સુખો નથી મળતા એમ નથી કેવું, પણ એટલા માત્ર થી જ ભગવાનને આનંદ નથી. ભગવાન એવા સુખને આપવાની કોશિશ કરે છે કે જે સુખથી કોઈ કાળે પોતાનો આશ્રિત પછી વંચિત ન થાય, સદાય સુખી રહે. અને એવું સદા સુખી રહેવા માટે તો ભગવત પ્રાપ્તિ, અને ભગવત પ્રાપ્તિ માટે તો ભગવાન માટે કર્મ કરાતા ઉત્પન્ન થયેલી ભક્તિ, અને ભક્તિરૂપ ભાગવત ધર્મ એ જ સાધન હોય. એ ભાગવત ધર્મને માટે જ શિક્ષાપત્રીનું લેખન ભગવાને કર્યું છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જન્યત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ તદ અહેતુકમ. વળી ભાગવતજીનું આ શ્લોકમાં અદ્ભુત પ્રમાણ છે કે ભગવાન વાસુદેવમાં કરેલો જે ભક્તિ યોગ છે ને, એ ભક્તિ યોગથી જ વિષયમાં વૈરાગ થાય છે અને ખરેખર સાચું આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રગટ થાય છે. માટે ભગવાનને વિશે જે ભક્તિ કરવી એ જ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સવેદ ધાતુ પદવીમ પરસ્ય, આ શ્લોકમાં પણ નિષ્કપટપણે સતત ભગવાનને ભજનારા એવા જે ભક્તો તે જ ભગવાનને જાણે છે એમ વ્યાસ ભગવાને પ્રતિપાદન કર્યું છે. માટે નિષ્કામપણે કર્મફળનો સંગ છોડી અને અકર્તાપણે કેવળ ભગવાનની ખુશી માટે, ભગવાનના આનંદ માટે આપણે ભગવાનની આજ્ઞાઓ પાળવી જોઈએ, શિક્ષાપત્રી પાળવી જોઈએ એમ આ શિક્ષાપત્રીના હાર્દ ચિંતકો બતાવે છે. બાકીનું હાર્દ આપણે બપોર પછીની કથામાં લેશું. પણ એકવાર શિક્ષાપત્રીનું હાર્દ પૂરું જ્યારે ગળામાં ઉતરી જાય પછી શિક્ષાપત્રીમાં જવું છે. આપણે શિક્ષાપત્રી પૂરી કરવાનો કોઈ આશય રાખ્યો નથી. જેટલી શિક્ષાપત્રી થાય એટલી વ્યવસ્થિત મગજમાં ઉતરે અને સરખી સમજાય એવા પ્રયાસથી હું ચાલુ છું. માટે વાલા ભક્તો અત્યારે કથાને વિરામ.